પણ મારું એમ પૂછવાનું હતું એ બાબતમાં કે કોઈ ખૂબ જ તમસ પ્રધાન જીવ છે, તમસ એના પ્રધાન છે, તો પણ એ મેળવણ થી થશે.
આ જન્મ ની નેક્સ્ટ બર્થ માં એ સાધક કાર્ય સાધક જબરદસ્ત થઈ જવાના છે.
એનામાં શક્તિ ન હોય તો પ્રત્યેક
શક્તિ છે જ, એનામાં એ જ ભૂલ કરો. શક્તિ નથી, શક્તિ તો છે જ, એ જાણતો નથી. શક્તિ છે જ એનામાં, અને પેલા ને મેળવણ આવ્યું છે. મેળવણ નાખો એકદમ કે જઈ થઈ જાય, થોડી થઈ જાય, વખત લાગે છે ને,
24 કલાક
લાગે છે. મેળવણ નાખ્યા પછી પાછો જીવ દશામાં મેળવણ નાખવાનું, નાખવાનું હતું ને, નાખી જ જાય છે. મજા એટલે નથી જ ગયું, પછી મેળવણ નો પરિણામ આ જન્મ માં જો ખરેખર સ્ટ્રગલિંગ કરે પાસે સિન્સિયરલી ઓનેસ્ટલી દૂર છે તો એનું પરિણામ આવે. ના મળે તો પણ પરિણામ છે જ નહીં, એનું પરિણામ 100 એ 100% છે. એ જો મેં તો 70 વર્ષ જીવન 55 વર્ષ કરે સોબત કરે તો બીજા જન્મે તો એટલો બધો વોલ્કેનિક એક્સપ્રેશન એને જાગે કે આગળ કૂદકે ને ભૂસકા આગળ વધે. અને મારા ગુરુ મહારાજે ત્યાં સુધી કોઈ ગણિત શાસ્ત્ર કહ્યું આપણને ખબર નહીં કે 3 જન્મમાં તો એ અનુભવી થઈ ગયા. આની અનુભવની સોબત થી હવે સાધના બાધના ના કરો તો પણ સોબત સદભાવ વાળી શંકા કુશંકા વાળી સોબત કરો તો નહીં ચાલે, તો લાભ નહીં મળે. મેળવાના છે તો પણ એ લાભ નહીં મળે. સોબત તમારી સદભાવ વાળી છે, શંકા કુશંકા વાળી સોબત થી મેળવણ તો પડશે પણ મેળવણ બગડી ગયું. બધા બધા દહી થઈ જતા એટલે શંકા કુશંકા વાળા બધા આવું થઈ જાય. સદભાવ વાળી સોબત
પણ એ અનુભવી ની કૃપા થી અથવા મેળવણ થી શંકા કુશંકા વગેરે પણ ચડી જાય કે
ના ચડી જાય? એ તો પોતે જાતે જ કરી, પોતાનો સ્વાર્થ જાગ્યો હોય ત્યારે કોઈ દુષ્ટ માં દુષ્ટ માણસ હોય ખરો, એની સાથે આપણો સ્વાર્થ જાગ્યો હોય તો એને આના અવગુણ ધારણ કરીએ છીએ આપણે? આપણું કામ સાધી લેવાનું કરીએ છીએ કે નહીં? એટલા 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 પ્રમાણમાં પેલા અનુભવીને સાથે તમે સોબત રાખો એ વાત પ્રકાર થાય. કારણ કે એની પ્રમાણ તો આપણી પાસે છે નહીં કે અનુભવી છે, એ તો આપણે આપણે જાણતા નથી, કહેતા કહેતી કહીએ છીએ આપણે. પણ એની સાથે એવો સદભાવ વાળું સોબત રાખો, સોબત રાખો સદભાવ વાળી. કારણ કે સર આપણે શારીરિક શરીર તો દરરોજ કેવી રીતે મળ્યા મળાય, શારીરિક શરીર થી તો રોજ મળાય
નહીં.
સોબત તો આપણે રાખવી છે, રોજ રાખવી છે. તો પછી રોજ એના સ્વરૂપ ને યાદ કરો, પ્રાર્થના કરો, ભજન કરો, એની સામે રાખો, એના સ્વરૂપ ને સામે રાખો. તમે સવાલ પછી કર્યો તો ગુરુ ને એવી રીતે મારા ગુરુ ને હું સાકાર રૂપે એના શરીર ને ધારણ કરતો, પછી શરીર જતું રહે, પછી શરીર એનું કામ પતી જાય, પછી શરીર જતું રહે. શરીર પછી એ બંધન, શરીર રૂપે નહીં રહે. પછી તમારામાં કામ પતી ગયું તો ખલાસ, ત્યાં સુધી શરીર રૂપે એને સત્સંગ કર્યા કરો. એ તો વધારે વખત રખાય છે, વધારે વખત રાખે તો જે તે કામ કરતા કરતા એને જ ધારણ. મારી આ સમય એને એ જ રાખ્યા કરો. મારે ઘરે જ એવી હતી ને, જો સ્વાર્થ મને લાગી ગયો છે એના પર. હું કહે છે કે જો તમને ગુરુ મહારાજ ની કૃપાથી એવો લગાડશે એમ નહીં, ઇન્ડિપેન્ડન્ટલી હું કહું છું. મને એવો સ્વાર્થ લાગેલો કારણ કે મને લાગ્યું સારો મને આમ નામ સ્મરણ થી મારું મટી ગયું મને, એટલે આમાં શક્તિ જ બહુ જબરદસ્ત. અને એમાંથી પછી ભગવાનનું સ્મરણ વધારવા લાગ્યો પછી મને ઘરે જ જાગેલી અનુભવ કરો આપણે. અને એમાંથી મને આ સદગુરુ મળ્યા. હું ફળવાઈ નહીં ગયેલો, એની મેળે મને મળ્યા પછી પકડી રાખ્યા બરોબર સ્વરૂપથી આકારથી. એને જવા ના દઉં, છૂટવા ના દઉં. રાતે સૂતી વખતે વારંવાર યાદ કરીને એના સ્વરૂપને સામે રાખીને સૂઈ જાઉં અને પ્રાર્થના કરું પાછો એટલું રાત્રે મારે સામે રહેજે. રાત્રે જાગું તો મને તરત જ એ સ્વરૂપ જ દેખાય, દેખાય એટલે મારા મને ચક્ષુ એટલે એ રીતે આપણે સોબત કરી શકીએ નહીં. રોજ આપણે મરી ના શકતા એ આવી રીતે કરી શકાય. અને અવારનવાર આમ તો આપણે પરગામ જઈએ છીએ કોઈને કોઈ વખત અવારનવાર મળતા રહીએ, સત્સંગ આવી રીતે કરતા રહીએ.
અમુક
પોઝિશન માં અમુક ભૂમિકા માં કામ કરે જયારે આપડી આપડી ભૂમિકા રિસ્પોન્સિબલ હોય ને ત્યારે આપણને લાગે છે. કૃપા નથી એમ નથી, કૃપા તો હોય છે પણ કૃપા કામ કરતી અનુભવવી અને તેને કોન્શિયસલી આપણે સમજવી એ બે પ્રકાર ભિન્ન છે. એ આપણે સમજી નહીં શકીએ ને કૃપા કામ કરે છે કે નહીં એ કેવી રીતે તમે નક્કી કરવાના, એ નક્કી કરવાનું તમે પાસે કોઈ સાધન નથી. એટલે કૃપા તો છે જ ને કામ કરતી હોય છે જેની જેની સાથે એને નિમિત્ત છે જેની જેની સાથે એને સંબંધ છે ત્યાં એની કૃપા કામ કરતી હોય છે પણ એ સમજી શકતો હોતો નથી કારણ કે રિસ્પોન્સિવ નથી. રિસ્પોન્સિવ ક્યારે કે કોન્શિયસનેસ આપણને હોય અને સભાનતા આપણને હોય ત્યારે આપણે રિસ્પોન્સિવ છીએ એમ ગણાય. એનું લક્ષણ આવે રિસ્પોન્સિવ તેની આપણને સભાનતા રહે. સભાનતા આપણે આપણે જ્યારે સ્વરૂપની ભક્તિ કરીએ ત્યારે આ જાતની સભાનતા આપણે રાખી કરવી જોઈએ કે આ મારો આ મને ઉદ્ધાર કરનાર આજ મને લઈ જનાર આજ મને એની કૃપા મારી સાથે જ છે એમ કરીને તેવો ભાવ રાખીને આપણે જે સાધન કરતા હોઈએ જપ કરતા હોઈએ પ્રાર્થના કરતા હોઈએ ભજન કરતા હોઈએ પાઠ કરતા હોઈએ તે બધી વખતે એને સામે ને સામે જ રાખતા.
મોટા જે સ્વરૂપ ગુરુ મહારાજ નું ધારણ કર્યું એ પછી એકનું એક સ્વરૂપ નો જ અભ્યાસ કર્યા કરવો જોઈએ. સ્વરૂપ બદલાતા જાય.
નહીં નહીં બીજાનો નહીં, એકનો એક જ, બીજાનો નહીં.
એક સ્વરૂપ જે પેલા નક્કી કર્યું
એનો અને ધારો બીજા એનો અર્થ બીજા પાસે ગયા
બીજા નહીં. ગુરુ મહારાજ ના બે ચાર સ્વરૂપો આમ દેખાતા હોય.
ગુરુ મહારાજ છે ને એક ને ગુરુ મહારાજ કર્યા કોઈ બીજા બીજા પાસે આપણે ગયા તો એને દાખલા તરીકે હું મંગળેશ્વર માં આવ્યો જઉં તેમનો મારા ગુરુ મહારાજ નું હોય. અને ઉપમંડુક ના થઈ જ્યાં જ્ઞાન મળે ત્યાં બધે જઈએ ત્યાં આપણે ગુરુ મહારાજ નું પ્રસ્થાપન કરવું.
સમજો પણ મોટા મારું પૂછ્યું હતું કે દાખલા તરીકે ગુરુ મહારાજ નો એક જ ગુરુ મહારાજ હોય અને ગુરુ મહારાજ ના જુદા જુદા સ્વરૂપો આમ ઘણી વાર વ્યક્ત થાય તેમાં એક જ સ્વરૂપ પકડી રાખવું જોઈએ.
ના ના જુદા જુદા હોય તો વાંધો નહીં, એક ને એક જ હોય
નહીં. મારો પણ પ્રશ્ન બેઠા વાળા કે બેઠા વગર ના પણ
ગમે તે હોય તો ચાલે.
આના જ અનુષંગમાં આ સવાલ છે કે સાધના કરવાની બાબતમાં મનુષ્ય સ્વતંત્ર છે કે તે ઈશ્વરની ઈચ્છા અને કૃપાને અધીન છે?
ના સ્વતંત્ર છે.
તો જો એ બાબતમાં સ્વતંત્ર હોય તો સર્વાંશે સ્વતંત્ર છે કે અમુક અંશે?
સર્વાંશે સ્વતંત્ર નથી, કારણ કે પ્રકૃતિ છે એનામાં. પ્રકૃતિ ના ગુણધર્મ તો કામ પ્રકૃતિ રીતે બે ને.
હાજી
આપડે પ્રકૃતિ થી ઉર્ધ્વ જવાનું.
હાજી
પ્રાર્થના એટલે પ્રકૃતિ થી ઉર્ધ્વ જવા પણ.
હા સમજો. હાજી પ્રકૃતિ થી પર જવા,
પર જવા પણ. એ પ્રકૃતિ માં સંમતિ નહી થાય.
બરાબર.
એટલે આપણામાં પડેલા આ પ્રકારના જે સંસ્કારો છે, બધો પ્રકારના સંસ્કારો તે આપણને મત આવશે, પણ એમાં પ્રકૃતિની બાધા આવ્યા કરે છે. તેને એ બાધાથી તેને તેનાથી ઉપર જવા માટે આપણે જબરદસ્ત પણે મથવું પડશે. એ મથાશે ક્યારે? જો એવું વોલ્કેનિક એક્સપિરેશન આપણને થાય તો મથાય. કે આવો ચેતન નો આપણને સ્વાર્થ લાગી જાય તો મથાય. ત્યારે એ સ્વાર્થ લાગવા માટે દિવસના 24 કલાક માંથી 12-14 કલાક 15 કલાક સુધી આ જ પ્રકારની પ્રક્રિયામાં લઈએ તો એ થાય.
તો એ સવાલ એ થાય છે કે ઈશ્વરની કૃપા મનુષ્ય કરેલા સાધન પર અવલંબે છે કે સ્વતંત્ર છે? જો તે કૃપા સાધના પર અવલંબન રાખતી હોય તો ઈશ્વરની કૃપા પર સ્વતંત્ર છે.
સાધના પર અવલંબન નથી રાખતી, કશા પર સ્વતંત્ર છે. અને કેવી રીતે કામ કરે છે પોતે એકલી જ જાણે.
સમજો.
એ તમે આપણે પોતે બુદ્ધિથી કંઈક કશાથી એને સમજી લઈએ છીએ, સ્વતંત્રપણે કામ કરે છે. અને કામ કરવાની જે તાજવી છે.
હા તો બહુ સરસ. હાજી
બધા નાખવી. અને આપણે મનુષ્ય તો બહુ બધું એને સ્વચ્છંદ કહી દઈએ. એને સ્વચ્છંદી કહી દઈએ પણ એ સ્વચ્છંદી નથી.
તો આપણે એમ લખ્યું છે કે
મેં લખ્યું છે બધું લખ્યું
કે શ્રદ્ધા જન્મવાનું કારણ કૃપા છે. હવે જેના પર કૃપા થાય છે તેમાં કયું તત્વ સંત પુરુષો લક્ષ્મ લેતા હોય છે કે જેને આધારે એ તે જીવમાં શ્રદ્ધાનો આવિર્ભાવ થાય છે?
સંત પુરુષો માં સંત પુરુષો જે લે છે તેના આખા ભીમ ને લે છે. તમારી વાત કોઈ એના ગુણ અવગુણ ને નથી જોતું, તો એના આખા ભીમ ને જોવે છે. પોતાના ખ્યાલ માં રાખીને એની સાથે વર્તું હોય છે. સંત પુરુષોની વાત તમે કરીએ બીજા શું કરતા છે મારી પોતાની સાજા થાય. એટલે જીવને ખ્યાલ માં રાખે તો બધું જ આવી જાય ને.
બધું
એટલે સંસ્કાર નાખવાની બાબતે અંદર આવી જાય, બધું જ અંદર આવી જાય.
હવે સંત પુરુષો જે જીવનો કૃપાપૂર્વક હાથ ચાલે છે તે જીવ તેની ઘણી અનિચ્છા હોવા છતાં કોઈ વિચિત્ર સંસ્કારોને વશવર્તી અઘટિત વિચાર કે વર્તન કરે તો સંત પુરુષ એને છોડી દે અથવા અસહ્ય શિક્ષા કરે એવું બને છે ખરું?
ના, છોડી ના દે ને અસહ્ય શિક્ષા ના કરે. કારણ કે સમજે છે કે એની પ્રકૃતિ છે, આ સંસ્કાર છે, આ જાતે આ રીતે જ વર્તે. બાળક છે તે ગમે ત્યાં આગી જાય તો કોઈ એને મારી ચપડે પડે. કેવી રીતે સંત પુરુષ કંઈ એને કોઈ જાતનો છોડી પણ ના દે અને કંઈ કશું અઘટિત કોઈ શિક્ષા પણ ના કરે તો જાણે છે કે આની પ્રકૃતિ છે ને આ પ્રમાણે જે વર્તી શકે.
અને જે જીવ પોતાની પ્રકૃતિ પર નિયંત્રણ રાખી શકવા અસમર્થ બને છે અને સંત પુરુષને અંતરથી પોતાની અશક્તિનું નિવેદન કર્યા કરે છે, એ જીવ પોતાની પ્રકૃતિ પર નિયંત્રણ રાખી શકવા અસમર્થ બને છે અને સંત પુરુષને અંતરથી પોતાની અશક્તિનું નિવેદન કર્યા કરે છે, તેવા અશક્ત જીવની શી ગતિ થાય છે?
એની સારી ગતિ થાય કે મારાથી કોઈ સ્ખલન થયું, કોઈ સ્ખલન થતાની સાથે હું મારું નિવેદન કરી દઉં મારા સદગુરુને મારા ત્યાં ભયંકર ખોટું થયું. અને જ્યારે એવા ઇકરારમાં સિન્સિયરિટી ઓનેસ્ટી એન્ડ ડિવોશન હોય છે, ખરેખર સિન્સિયરિટી ઓનેસ્ટી એન્ડ ડિવોશન જો હોય તો ફરતી વાર કા આવા આવા સ્થળોનો થવા એને ઓછામાં ઓછા થતા છે. ને પછી એવી એક એવી સ્થિતિ આવશે કે સ્ખલન થશે જ શકીએ એનાથી.
એ પોતાની પ્રકૃતિનું અતિક્રમણ કરી શકતો નથી,
નિવેદન કર્યા પણ નિવેદનમાં સિન્સિયરિટી ઓનેસ્ટી એન્ડ ડિવોશન આ ત્રણેય પૂરેપૂરા પરિપક્વ દશાના હોવા જોઈએ હતા ખરેખર.
તો દેવા હોય તો
ફોકસ થાય 100% સાચી વાત. નથી થતું કારણ કે હોતા નથી. આત્મનિવેદન ની તો એક પદ્ધતિ ભક્તિ માં પ્રકાર કયા છે. આત્મનિવેદન તો એક ભક્તિ નો પ્રકાર છે. એ આત્મનિવેદન મેં તો બહુ કર્યું.
પણ ભટ્ટ સાહેબ એવું કેતા હતા કે સંતો એમ કે આપણે જે સમર્પણ કરીએ એ અનેક ઘણું કરીને પાછું આપે અને એમાં સારું ને નરસું બધું સમર્પણ કરવાનું હોય તો નરસું પણ પાછું અનેક ઘણું કરીને આવે ખરું.
સારું એ ના આવે અનેક ઘણું નરસું એ ના આવે અનેક ઘણું જે આવે તે એના પોતાના જે ચેતના પ્રકારના આંદોલનો છે તે અનેક પ્રકારના આવે. આપણા મૂળ હેતુ સમર્પણ કર્યા કરો એમ ભક્તિપૂર્વક અને બીજા કોન્શિયસનેસ હેતુપૂર્વક કે મારા ભગવાનની અભિમુખતા જાગે એ હેતુપૂર્વક એ હેતુની સમજણ સાથે સમર્પણ કર્યા કરો તો સારું કે નરસું એ તો સારું કરીશું. આપણને સારું પેલા ચાલતી વાત ખોટી વાત પણ એનું મેળવણ જેમ ત્યાં આવ્યા હતા. Thank you.